તારીખ 22/2/1996 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 147 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 99.
જાણનાર છે તે વિદ્વાન છે, વિદ ધાતુ છે મૂળ, વિદ વેદ હતું લોક, વિદ એટલે જાણવું. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ કિંચન એટલે કોઈ પણ કર્મના ઉદયથી છે અનેક પ્રકારની સામગ્રી. કર્મના ઉદય વિવિધ પ્રકારના સંયોગો થાય, તેમાં કોઈ પણ સામગ્રી ફલાણી બાદ રાખીને નહીં, અપવાદ રાખીને નહીં, કોઈ પણ સામગ્રી કર્મની સામગ્રીમાં કોઈ પણ સામગ્રી જીવને સુખનું કારણ એમ માનતો નથી. ન કાંક્ષતી ન ઈચ્છતીમાંથી એટલું કાઢ્યું છે. કેમ ઈચ્છતો નથી? એ જીવને સુખનું કારણ નથી, માટે એની ઈચ્છા થતી નથી. ઈચ્છા ક્યારે થાય? માન્યતાપૂર્વકની ઈચ્છા, કે સુખનું કારણ માનતો હોય તો. પણ કોઈ પણ સામગ્રી પ્રત્યે અથવા સંયોગ પ્રત્યે ઈચ્છાનો પરિણામ, ઈચ્છાનો વિકલ્પ થાય ત્યારે તે ઉપાધિ ભાવથી જીવને ખરેખર આકુલતાને દુઃખ થાય છે. ઈચ્છા પોતે દુઃખ સ્વરૂપ છે, દુઃખ મૂળ છે. એવો જે પ્રત્યક્ષ અનુભવ, એ અનુભવને કારણે નાની ને ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી માટે ઈચ્છા જ નથી, ઈચ્છાની ઈચ્છા નથી માટે ઈચ્છા જ નથી. કેમ કે પ્રત્યક્ષ દુઃખરૂપ પાસે છે. સમ્યક દ્રષ્ટિ થયો ક્યારે? આ વિચારવા જેવું છે કે સમ્યક દ્રષ્ટિ તો ત્યારે થયો કે આત્માના સૂક્ષ્મ વિકલ્પો પણ દુઃખરૂપ ભાષા ત્યારે થયો. સૂક્ષ્મ અતિમંદ કષાય રૂપ અને સ્વરૂપ સંબંધીના વિકલ્પો એ પણ દુઃખરૂપ ભાષા, અને તેથી એનાથી મુક્ત થઈને જે નિર્વિકલ્પ થયો ત્યારે તો સમ્યક દ્રષ્ટિ થયો. એને સામગ્રીની ઈચ્છાનો સવાલ રહેતો નથી. આના જેવી વાત છે કે નાનો પણ વિકલ્પ જેને પોસાણો નહીં એને અનેક મોટા વિકલ્પો કેમ પોસાય? થોડું દુઃખ સહન ન કરે જાજુ કેમ સહન કરે? એના જેવી વાત છે. સર સામગ્રી દુઃખનું કારણ એમ માને છે. કોઈ પણ સામગ્રી પ્રત્યે વિકલ્પ જાય છે તે દુઃખરૂપ અનુભવાય છે. દેવલોકોના ઇન્દ્ર હોય છે, ઇન્દ્ર સભા ભરાય ત્યારે પોતાના મહેલમાંથી એ ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપર બેસવા સભાની અંદર આવે. અતિ શોભાયમાન એનું સિંહાસન હોય, આવે ત્યારે બધા એને નીચેના દેવો બધા બહુમાનથી આદર સત્કાર કરે, આવકાર આપે. એવું બધું પુણ્યનો ઠાઠ ત્યાં ઘણો છે, પુણ્યનો ઘણો ઠાઠ છે ત્યાં. પણ એને એ વિકલ્પ છે એ દુઃખરૂપ ભાષે છે. ઇન્દ્રાસન ઉપર બેસવા જવાનો વિકલ્પ એને દુઃખરૂપ ભાષે છે. અને દ્રવદ્રષ્ટિ પ્રકાશમાં એક બીજી વાત પણ ફુગાની ચર્ચામાં લીધી છે કે સૌધર્મ ઇન્દ્ર જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે એના જન્મ ઉત્સવમાં પગે ઘૂઘરા બાંધીને નાચે છે. અને એ નાચતો હોય ત્યારે ઘણો હર્ષાયમાન થયો છે એવો દેખાય. કેવો લાગે? અતિ હર્ષથી નાચે છે ભગવાનને જોઈ જોઈને. બાલકૃષ્ણકર છે ત્યાંનો 13મા સ્થાનવાળાનો, તો પણ જગદગુરુ છે અને એટલા પુણ્ય લઈને આવ્યા છે એવા કેટલા જન્મોત્સવ ઉજવે તીર્થન કરવાના, જેનો હિસાબ નહીં એટલા ઉજવે. શાસ્ત્રમાં કેમ કે છે અસંખ્ય ઉજવે ઉજવે બધી વખતે એને એટલો હર્ષ થાય. ઉપનિષદ લખે છે કે એ હર્ષભાવ પણ દુઃખરૂપ છે અંદરમાં, એમ એ સમ્યક દ્રષ્ટિ હોવાથી જાણે છે. બહારમાં લોકોને જે હર્ષભાવ દેખાય છે તે અંદરમાં એ દુઃખભાવ છે એમ અનુભવ કરે છે. આમ અંદરની વાત જુદી ને બહારની વાત જુદી છે. સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે, વળી કેવો છે સમ્યક દ્રષ્ટિજી? સર્વતઃ અતિ વિરક્તિ ઉપૈતી. સર્વતઃ એટલે જેટલી કર્મજન્ય સામગ્રી છે તેના પ્રત્યે મન વચન કાય વિશુદ્ધિ વડે અતિ વિરક્તિપણે અર્થાત સર્વથા ત્યાગરૂપ પરિણમે છે. એને ગ્રહણરૂપ પરિણમન થતા થતું નથી, ત્યાગરૂપ પરિણમન થાય છે. પરિણમનમાં આ ઉપાધિ છે શું કારણ છે માટે એને ગ્રહણ કરવું એ રીત નથી. દુઃખનું કારણ માનતા હોવાથી જેટલી સામગ્રી છે કર્મના ઉદયે તેના પ્રત્યે મનથી વચનથી અને કાયથી ત્રિશુદ્ધિ વડે, ખાલી પરિણમન મન વચન કાય ત્રણ લઈ લીધા, સર્વતઃ શબ્દ વાપરો છે ને, સર્વતઃ અતિ વિરક્તિ મૂકી ચોથા ગુણ સ્થાને આ શબ્દ વાપરો છે અમૃતચંદ્ર આચાર્ય. ચારિત્ર મોહના ની ઈચ્છાને ને રાગને ગણ્યો જ નથી એમણે. નિર્જરા તત્વ દર્શન બતાવ્યું છે ને તો કે સર્વતઃ વિરક્તિ મૂકી, સર્વતઃ અતિવિરક્તિ અતિવિરક્ત પણ એમ, પછી વિરક્તિ શબ્દ નથી લીધો, અતિવિરક્ત પણ એ પરિણમે છે. એટલે એમ નથી કે મનથી વિરક્તિ છે અને વચનને કાયમાં રક્તિ છે એમ નથી. કેમ કે જ્યાં મનથી વિરક્ત થયો એટલે વચન કાયાની વિરક્તિ આવી ગઈ. મૂળમાં તો જે રક્તપણ છે તો મનમાં થાય છે, વચનને કાયા તો જળ છે. મનની વિરક્તિ ગઈ, મનની રક્તિ ગઈ ને વિરક્તિ થઈ એટલે વચન કાયામાં પણ વિરક્તિ થાય છે. બહુ જ એમ બહુ પૃથક્કરણ એનાલિસિસ બહુ સારું કર્યું છે. એક એક શબ્દો પકડીને બહુ સારી ટીકા કરી. આવી અધ્યાત્મની ટીકાનો ગ્રંથ કોઈ નથી, એટલી અધ્યાત્મ પ્રધાન ટીકા છે. પહેલા જ કલશમાં જુઓ ને, છ દ્રવ પાંચ દ્રવ અને છઠ્ઠા સંસારી જીવ તેને જાણવામાં જાણનારને જ્ઞાને નથી અને સુખે નથી. પરબ્રહ્મને જાણતા સુખ નથી એ તો ઠીક થયું, પણ કે જ્ઞાને નથી એને તો, એના જ્ઞાનને પણ જ્ઞાન ન ગણ્યું. ઠીક, એ જ્ઞાનને જ્ઞાન ન ગણ્યું. એટલે શું કહ્યું કે પરલક્ષી છ દ્રવ્યનું જ્ઞાન અથવા ગમે તેટલા વિસ્તાર વાળું જ્ઞાન જે પરલક્ષી જ્ઞાન હોય તે ખરેખર અધ્યાત્મના પ્રકરણમાં જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જ્યાં પોતાના સ્વરૂપને અનુભવતો નથી ને જાણતો નથી ને અજાણ્યો રહ્યો માટે એનું જેટલું જ્ઞાન હોય તે બધું અજ્ઞાન છે. એમાં આત્માના દ્રવગુણ પર્યાયનું જ્ઞાન નથી હોતું એવું કઈ નથી, પણ અનુભવ વિનાનું જ્ઞાન છે ને અજ્ઞાન છે, કોઈ જ્ઞાન જ નથી. એવી ચર્ચા ચાલી હતી પુજારીજી સાથે. આ દ્રવગુણ શુદ્ધ છે તો પર્યાયની અશુદ્ધિ આવી ક્યાંથી? પરદ્રવ્યમાંથી તો અશુદ્ધિ આવતી નથી, અને સ્વદ્રવ્યમાં અશુદ્ધિ છે નહીં. તો પછી એ અશુદ્ધિ આવી ક્યાંથી? અને એ પર્યાય વિલીન થઈ ગઈ ત્યારે એ અશુદ્ધિ પરદ્રવ્યમાં તો જાતી નથી, અને સ્વદ્રવ્ય શુદ્ધ થતું નથી, તો આ અશુદ્ધિ ગઈ ક્યાં? હવે પ્રશ્ન કરનાર વિદ્વાન માણસ તો એક સમયની યોગ્યતામાં એ અશુદ્ધિ છે, અને એ યોગ્યતા પહેલા શક્તિરૂપ યોગ્યતા હતી, એ વ્યક્તિરૂપ યોગ્યતા છે, એવો ધર્મ છે. ગુણ નથી અંદરમાં, અશુદ્ધિનો કોઈ ગુણ નથી, પણ એવો ધર્મ છે. ગુણને પ્રોપર્ટી કહેવાય છે સાયન્સની ભાષામાં, અને ધર્મને કેરેક્ટર કહેવાય છે, પણ એનો કેરેક્ટર એ પ્રકારનો છે. એ કાંઈ હતા તો ડોક્ટર હતા, પણ એમને ક્યાંય બેસવું નહોતું, ફેરવી ફેરવીને પ્રશ્ન કરતા હતા. એટલે એમને એમ કે તમને આવી બધી વાતોથી શું પ્રયોજન છે? પોતે સામેથી પ્રશ્ન પૂછો કે આ પ્રકારના પ્રશ્નો તમે કરો છો અને વાત કરો છો, તમને શું પ્રયોજન છે? તો મને પ્રયોજન એ છે કે જો હું દ્રવગુણ પર્યાયનું બરાબર જ્ઞાન કરું તો મને સમ્યક દર્શન થાય, મારું જ્ઞાન સાચું થાય પદાર્થ સંબંધે. એમણે શું કહ્યું ખબર છે કે એવું જે દ્રવગુણ પર્યાયનું જ્ઞાન છે એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. શું કહ્યું? એવું જે તમે જાણપણું કરવા માગો છો અને આત્માના અનુભવ પછી એટલું બધું એમણે ખોલી જ નહોતું કીધું, આ તો આપણે વિચારીએ છીએ કે આત્માના અનુભવ તરફ તમે તમારો શક્તિ ખર્ચતા નથી, અનુભવ માટેનો પુરુષાર્થ કરતા નથી, અને આવા પ્રકારે દ્રવગુણ પર્યાય જાણવાની મહેનત કર્યા કરો છો અને એને તમે જ્ઞાન જ્ઞાન માનો છો. એ જ્ઞાન ક્યાં છે? એ તો અજ્ઞાન છે, એ કાંઈ જ્ઞાન નથી, અજ્ઞાન છે. એમ કહ્યું તો ભડકા, દ્રવગુણ પર્યાયનું જ્ઞાન અજ્ઞાન? તો કે આ જ્ઞાન જાઓ એમ કહ્યું. સાકારણથી સમ્યક દ્રષ્ટિ એવો છે યથો ખલું કાંક્ષિતમ ન વિદ્યતે એવો, કારણ કે નિશ્ચયથી જે કાંઈ ચિંતવું છે, ચિંતવું છે કે ઈચ્છું છે, અને કાંક્ષિત કહેવાય ઈચ્છું છે જે કાંઈ, તે પ્રાપ્ત થતું જ નથી એમ જ છે. ઈચ્છિત વસ્તુ આત્માને ક્યાં મળે છે? પાણી પીવાની ઈચ્છા થઈ અને પાણી આવ્યું તો પાણી મળ્યું કે ન મળ્યું? તો પણ આત્માને નથી મળ્યું, કેમ કે આત્મામાં પાણી મળતું નથી. એમ એ જાણે છે કે મને તો કાંઈ મળતું નથી, મારામાં તો કાંઈ આવતું નથી. પછી મને મળ્યું એ તો ભ્રમ છે, કલ્પના છે, નિતાંત કલ્પના છે. અતિ વિરક્તિપણે એનો અર્થ કર્યો છે, અતિ વિરક્તિપણે અર્થાત એનો અર્થ કર્યો છે, સર્વથા ત્યાગરૂપ પરિણમે છે. એટલે વિરક્તિની દ્રષ્ટિએ ત્યાગ લીધો છે, એ વિરક્તિના પરિણામ છે. એ દ્રષ્ટિએ ત્યાગ વિના એને સર્વ સામગ્રીનો ત્યાગ થશે. કેમ કે એને વિરક્તપણું છે, નિરસપણું છે, રસ નથી. કોઈ પણ સામગ્રીમાં એને રસ નથી, જરા પણ રસ નથી. રસ નથી મને સર્વતઃ વિરક્તિ, જરાય રસ નથી. માથે આવી પડેલી વાત છે એમ, પણ રસ નથી. અભિપ્રાયમાં તો સર્વથા ત્યાગ છે જ, પણ અહીંયા ઓલી થોડી અપેક્ષા નથી લેવી કે અભિપ્રાયમાં સર્વથા ત્યાગ છે અને પરિણામમાં અલ્પ ત્યાગ છે, એમ અહીંયા અપેક્ષા નથી લેવી. મેં દ્રષ્ટિના સ્વરૂપને અંદરથી બતાવવું છે, ક્યાંથી? બહારથી નથી બતાવવું. જો બહારથી બતાવવું હોય તો એમ કહીએ કે ભાઈ બહારમાં અલ્પ રાગ થાય છે ને, થોડું ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરે છે, પણ અભિપ્રાયમાં બિલકુલ નથી. એટલે વાત બેલેન્સ વાળી રહી ગઈ. આમાં થોડો એકાંત થતો હોય એવું લાગે, પણ આ સમ્યક એકાંત છે. આવો જે આવા જે અધ્યાત્મના વચનો છે, એ વચનો ક્યારેક એકાંતિક લાગે તો પણ તે આત્મ આશ્રય કરાવવાના હેતુથી અને આત્મ આશ્રય કરતા કરતા જ્ઞાનીઓ એ પ્રકાશા હોવાથી તે સમ્યક એકાંત રૂપ છે એમ જેવું. નહીતર એકાંત લાગે પણ તે સમ્યક એકાંત. એનાથી એમનું જે બળ છે એ આત્માનો આશ્રય કરવામાં વર્ધમાન થાય છે. એટલે એ વચન છે એ આદર કરવા યોગ્ય છે અને સ્વીકારવા યોગ્ય છે. ઓળખવામાં એટલું છે કે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ બગડાવો. સમ્યક દ્રષ્ટિ ખરેખર વિરક્ત છે એવું એનું સ્વરૂપ બતાવવું છે. પૂર્વ કર્મથી સામગ્રીનો ઉદય ગમે તે આવી પડતો હોય, એ અંદરથી વિરક્ત છે. એ ખરેખર એવી એની વિરક્તિ છે કે એ વિરક્તિ નિર્જરા કરે છે. એ વિરક્તિને લઈને એને નિર્જરા થઈ રહી છે, એ જોવા જેવી છે નિર્જરા. એ વિરક્તિ સાથે એમનો પુરુષાર્થ જોડાયેલો છે. એ નિર્જરા એમના પુરુષાર્થને લઈને છે. એ પુરુષાર્થના દર્શન કરવા જેવા છે એમ માથે એમ કહેવું છે કે તમે સમ્યક દ્રષ્ટિમાં સમ્યક દર્શનની સાથે એનો જે અંતરંગ પુરુષાર્થ વર્તી રહ્યો છે એ પુરુષાર્થના દર્શન કરો. તમે બહારમાં સામગ્રી ન હોય, ત્યાગી થાય, એ પણ ઉદય છે. દીક્ષા લે છે ને ઉદયના ઘરને, ત્યાગી થાય અને કોઈ સામગ્રી ન હોય અને પરિણામ ન થાય, એ કઈ બહુ મોટી વાત નથી. પણ ભોજનના થાળ ભર્યા હોય અને નિરસપણો, સોનાના થાળમાં ભોજન ભર્યા હોય, અનેક પ્રકારના મિષ્ટાન ને પકવાન એની અંદર હોય અને છતાં એને રસ ના આવે, ખાતા હોય તો ઠીક છે, ખાવાની તો ક્રિયા થાય, પણ એને જે રસ નો આવ્યો એનું શું? ખાવા ન ખાવાનો પ્રશ્ન નથી, રસ ન આવ્યો અને એ રસ ન આવ્યો એની સાથે એનો જે પુરુષાર્થ કામ કરે છે એ દર્શન કરવા જેવો વિષય છે એમ કહેવું છે. એ રીતે સુમેર દ્રષ્ટિના અંતરંગ સ્વરૂપને બતાવવું છે. કેવી રીતે દેવલોક નો દેવ હોય ત્યાં તો દૈવી સામગ્રી છે બધી, પણ રૂમે રૂમે વૈરાગ્ય ત્યાં પણ એવી રીતે વૈરાગ્ય જ છે. બહારમાં ભલે ગમે તે દેખાવ હોય પણ અંદરમાં એટલો જ વૈરાગ છે. એટલે એ વૈરાગ્યની એ વિરક્તિની અહીંયા પ્રશંસા કરી છે અને સ્તુતિ કરી છે અને એના દર્શન કરાવ્યા છે. એ ભક્તિ નિર્જરા કરે છે, કર્મના ઉદય સામગ્રી છે એ વખતે નિર્જરા કરે છે. શુદ્ધિ વિશેષ આત્મશુદ્ધિ વધતી જાય છે. એવો જે એમનો અંતરંગ પુરુષાર્થ, એવું જે એમનું નિરસ પરિણમન, એ નિરસ પરિણમન જોવા જેવું હોય છે. એ સમજી શકે ને જોઈ શકે એને એના પ્રત્યે હૃદય નમી પડ્યા વિના આત્માભિમુખ પરિણામ છે. પરિણામ છે કેવા છે? આત્માભિમુખ પરિણામ છે. એ જ મુખ્ય પરિણમન છે એમનું, એ મુખ્ય પરિણમન છે ને એના દર્શન કરાવવા છે. જો ઓલું તો નગણ્ય છે, ગણવા યોગ્ય છે જ નહીં એમ કે છે. એટલે એની વાતે કરતા નથી અહીંયા. એ ગણવા યોગ્ય નહીં હોવાથી અમૃતચંદ્ર આચાર્ય એની વાત જ કરતા નથી. એ તો કહે છે કે સર્વતઃ શબ્દ એવા કરો, સર્વતઃ અપી અતિ વિરક્તિ ઉપયતી, સર્વતઃ શબ્દ વાપરો, પૂરેપૂરા વિરક્તિ એને પ્રાપ્ત થયેલા છે. શા કારણ છે એવું છે? કારણ કે નિશ્ચયથી જે કાંઈ ચિંતવું છે તે તો પ્રાપ્ત નથી એમ જ છે, અને એ પ્રત્યક્ષ એમનો અનુભવ છે. કે વિકલ્પ પૂછો, વસ્તુ આવી આત્માને ક્યાં પ્રાપ્ત થઈ? આત્માને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી એમ જ છે. શા કારણ છે એમ છે? વેદ્ય વેદક વિભાવ તરત વાત. વેદ્ય એટલે વાંચવામાં આવે છે જે વસ્તુ સામગ્રી ભોગવવા યોગ્ય, વાંચવા યોગ્ય એ વેદ્ય. અને વેદક એટલે વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ ઈચ્છા, ઈચ્છા અને ઈચ્છિત સામગ્રી. ઈચ્છિત સામગ્રીને અહીંયા વેદ્ય કહે છે, એટલે વેદાવા યોગ્ય, ભોગવવા યોગ્ય. અને વેદક એટલે વાંછા ભોગવનાર જીવના અશુદ્ધ પરિણામ, વાંછારૂપ જીવના અશુદ્ધ પરિણામ. એવો છે બંને અશુદ્ધ, એ બંને વિભાવ છે એમ કહે છે. તે બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત ત્રણ શબ્દો લીધા વિભાવમાંથી. વિભાવના શબ્દના એક વિભાવ શબ્દના ત્રણ અર્થ કર્યા અમે રાજમલજી, કે એ બંને અશુદ્ધ છે, વિભાવિક છે, અશુદ્ધ છે. વિભાવનો અર્થ જ કર્યો અશુદ્ધ છે. બીજું કે વિનશ્વર છે, જીવ વિનશ્વર નથી. એ સામગ્રી બુદ્ધિ અને ઈચ્છા, સામગ્રી ને ઈચ્છા બંને વિનશ્વર છે, અને હું જે જીવ તત્વ છું તે અવિનશ્વર છું. આમ છે. અને કર્મજનિત છે, સામગ્રી પણ કર્મજનિત કર્મના ઉદય છે, ને ઈચ્છા પણ કર્મજનિત છે. એને પણ કર્મજનિત કર્મ એને પરના પડખે નાખે, એ પણ કર્મથી ઉત્પન્ન થાય છે. મારે ક્યાં ઈચ્છા કરવી હતી? મારે તો ઈચ્છા કરવી નહોતી, તો પણ થઈ તો ખરી, તો કઈ કર્મજનિત થઈ. હવે પૂર્વકર્મને કારણે થઈ છે. મારા અભિપ્રાયથી તે સર્વથા કર્તવ્ય નથી, છતાં થઈ તો એ કર્મજન્ય. હું એને જરા પણ સપોર્ટ કરતો નથી, માટે કર્મજન્ય છે. એટલે બંનેને વિભાવમાં લઈ લીધા છે. સામગ્રીને તો અશુદ્ધ કહેવી એટલે શું કે આમ તો શું છે, સામગ્રી તો સામગ્રી છે, પણ ભોગ્યરૂપ પરિણામ અને ભોગને ભોગવનારા પરિણામ, વેદ્યરૂપ પરિણામ અને વેદકરૂપ પરિણામ બંને વિનશ્વર છે. મૂળમાં આવી રીતે લીધું છે વેદ્ય વેદકમાં, કાંક્ષમાણ ભાવ એને વેદ્ય લીધો છે, ઈચ્છવામાં આવતો એવો જે ભાવ અને જે ઈચ્છા કરે છે એ બંને વિભાવ છે, અશુદ્ધ છે, કર્મજનિત છે. તે કારણથી ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. અન્ય અન્ય થાય છે એટલે કે કોઈ અન્ય ચિંતવાય છે અને કોઈ અન્ય થાય છે. થાય છે ત્યારે ચિંતન બીજું, એટલે વિદ્ય વિદ્યકનો એક સાથે કદી મેળ પડતો નથી, ભાવોનો મેળ પડતો નથી. વસ્તુ તો આત્માને મળતી જ નથી, પણ વસ્તુને ભોગવવાનો જે ભાવ ઈચ્છા કઈક થાય છે, એ વખતે થાય છે કઈક થાય છે ત્યારે ઈચ્છા પાછી બીજી કઈક થાય છે. આમને હેરાન થઈ ગયો, આ પ્રકારે જીવ હેરાન થઈ ગયો, દુઃખી દુઃખી થઈ ગયો, આકુળતા આકુળતા આકુળતા. આજે પાશ્ચાત્ય દેશોમાં ઘણી સામગ્રી પછી બેચેનીનું કારણ શું, ટેન્શનનું કારણ શું, ઈચ્છા ખૂબ થાય પણ અંદરમાં વિદ્ય વિવેક ભાવનો કાંઈ મેળ ખાય નહીં. એ સાયન્સથી એ જાણ્યા છે, એ વિજ્ઞાનથી એ જાણ્યા છે. પરિણામે શું થયું, પરિણામે આકુલતા 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 કહણી આકુલતા. ભાવાર્થ આમ છે કે અશુદ્ધ રાગાદી પરિણામ તથા વિષય સામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. એ જીવના સ્વરૂપમાં જ નથી. અશુદ્ધ રાગાદી પરિણામ અને વિષય સામગ્રી એ જીવનું સ્વરૂપ નથી, માટે અશુદ્ધ છે. જો એમ કીધું તો અશુદ્ધ રાગાદી પરિણામ અને વિષય સામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યક દ્રષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે, માટે એ ભાવોને જરા પણ ઈચ્છતા નથી. અંદરથી એનો ત્યાગ થઈ ગયો છે, એ અધૂરો થયો છે, પૂરો થયો છે, પૂરેપૂરો થઈ ગયો છે. દ્રષ્ટાંત લીધું છે સમયસારમાં કે એક માણસને ધોબીને ત્યાંથી કપડું આવી ગયું, ચાદર કે ધોતી કે એવું જે એક જ કિનારનું અને એક જ મિલનું લ્યો ને, પણ ધોબીએ બંનેના નામ જુદા જુદા લખેલા, જેને ત્યાંથી જે આવ્યું એના નામ હતો, એનો એને માર્કો કરેલો અને એ માર્કને પોતાના માર્કાને પોતાના નામથી જાણનાર માણસ હતો. ભૂલથી ધોબીએ બીજું આપી દીધું ને એને ઓઢી લીધું. ઓઢી લીધા પછી ધોબીએ ઓઢીને હું તો તેમાં ચાદર ખેંચી ઢાંકતો નહોતો, કેમ ભાઈ ઓઢવાનું કેમ ખેંચે, તો કે આ તમે જે ચાદર ઓઢીને એ તમારી નથી, મારે પણ એવી જ છે ને, મારે આવી જ કિનાર છે ને આવી જ ચાદર છે, ના કેમ પાડો છો, તો કે તમે નિશાન જોઈ લો, તમારી ચાદર મારી પાસે છે જે આપી નથી ને, બીજાની ચાદર તમને અપાઈ ગઈ છે એટલે બદલવા આવ્યો છું, હવે એ ચાદર હજી એને ઓઢેલી કાઢી નથી. ત્યાગ સર્વ થયા થયો કે અધૂરો થયો એ થયો? હવે એ ત્યાગ અધૂરો થયો કે પૂરો થયો? 100% ત્યાગી કે ઓછી ત્યાગી? એને નિશાન જોયું બરાબર છે, મારી નહીં ભાઈ, આ ચાદર મારી નહીં. આપવામાં 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ગમે એટલી વાર લાગે. ત્યાગ પૂરો થયો કે ન થયો? બસ આટલી વાત છે. કે જેને પરને પર જાણ્યું અને એ પરનો સર્વથા પોતામાં અભાવ જાણ્યો, એને સર્વથા ત્યાગ કરી દે, એને સર્વથા ત્યાગ જ વર્તે છે. આ કારણથી સમ્યક દ્રષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યક દ્રષ્ટિને બંધ નથી, એને નિર્જરાજ છે, માટે એને એ સામગ્રીના સંયોગ કાળે બંધ નથી પણ એને નિર્જરાજ છે. કર્મ પણ ખરી જાય છે અને શુદ્ધિ વિશેષ પણ થાય છે. અશુદ્ધિનો નાશ થાય છે અને શુદ્ધિ વધતી જાય છે. એનું નામ ભાવ નિર્જરા છે. એવો જ 148મો કલશ કહે છે, એમાં પણ એ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે. ઠોસ કારણ છે, પોતાના સ્વરૂપની શુદ્ધ સ્વરૂપની પકડ છે, એનું શ્રદ્ધા જ્ઞાનનું ધોધમાર પરિણમન છે, એને નિર્જરાનું કારણ છે. દર્શનનો મહિમા શાસ્ત્રકારોએ, મુનિઓએ, આચાર્યોએ, તીર્થંકરોએ કેમ આટલો બધો કર્યો? નહીંતર તો ચોથું ગુણસ્થાન તો મોક્ષ માર્ગનું પહેલું ગુણસ્થાન છે અને નિર્જરાધિકારમાં પછી શરૂઆતમાં કહી દીધું અમે કે જગન્ય ભાવ બંધનું કારણ છે અને જગન્ય મોક્ષ માર્ગ છે માટે, પણ એ બતાવવા માટે અધિકાર નથી, એ તો જ્ઞાન કરાયું. મૂળ દર્શનનો એટલો મહિમા કરવા પાછળ કારણ રહેલું છે કે આત્માના જે દુશ્મનો, જેને અરી કહેવામાં આવે છે, ભગવાનને અરિહંત કયા ને, એ બધા જે દુશ્મનો છે એમાં દર્શન મૂળ સૌથી મોટામાં મોટો દુશ્મન છે. બાકીના બધા ભાવો, ભાવ કર્મો અને દ્રવ કર્મો, એ તો એની આજ્ઞા નીચે ચાલતી સેના છે, કર્મની સેના. આ એનો રાજા છે, દર્શનમો છે એનો રાજા છે. સમ્યક દ્રષ્ટિએ એ રાજાને માર્યો છે. હવે કોઈ લડાઈમાં રાજાને માર્યા પછી કોઈ એવો તર્ક કરે છે કે જે સેના બાકી છે લડવામાં, સેનાનું હું કે ભાઈ સેના બાકી નથી, સેના ભાગવા માંડી છે. રાજા મર્યો છે એ સેનાને ખબર પડી છે અને સેના ભાગવા માંડી છે, એટલે સેના બાકી છે એમ તું ગણમાં, સેનાને જીતવાનું બાકી છે એવું તું ગણમાં, રાજા મર્યો. આમ જે મોટામાં મોટું કામ છે પરાક્રમ વાળું, એ સમ્યક દ્રષ્ટિ પ્રથમ જ કરે છે. પછી સેનાની ચિંતા શું? જે ભાગવા માંડી સેનાની ચિંતા શું એમ કે છે. એટલે એ વાતને આગળ કરવાની કઈ જરૂર રહેતી નથી કે જે બીજા કર્મો છે એનું શું, બીજા કર્મોનો ભોગવતો છે એનું શું, પછી 2-4-5 બહુ બાકી રહ્યા છે એનું શું, કે અનંત કાળમાં એનો કઈ હિસાબ જ નથી. એટલે સમયનો હિસાબ નથી અને કર્મનો પણ હિસાબ નથી. એ બધા શક્તિહીન થઈ ગયા અને હાલવા માંડ્યા. સુખ અકબરજી બહુ સરસ વાત કરે છે, ક્યાંથી વાત યાદ આવી જાય કે ધ્યાનમાં બેસીએ છે તો કર્મ છે એ જર્જરિત થતા જાતા દેખાય છે. ઉપરાંત તો મૃત્યુ સુજ્ઞાનનો વિષય કારણ વર્ગના નથી, એમને બહુ સૂક્ષ્મતા હતી પરિણામે જળતા બળતા જર્જરિત થતા ચાલતી પકડી છે, જાતા દેખાય છે. હવે કર્મ વળગતા દેખાતા નથી. એટલે વળતા પાણીમાં મોજાતો હોય, ઓટ આવે ત્યારે પાણી સ્થિર ન હોય, પણ એ જાતું પાણી છે. મોજા તો ભરતીના હોય અને ઓટના પણ હોય, પણ ઓટના મોજા એ ઓટના મોજા, એ ભરતીના મોજા નથી, જાતું પાણી છે, વળતું પાણી છે. ખલાસ થઈ જશે થોડી વાર એમ સમ્યક દ્રષ્ટિને, પણ એ ઓટ આવી ગઈ. હવે ભરતી નથી, પણ સંસારની ઓટ આવી છે, સંસારના દરિયામાં ઓટ આવી ગઈ, ભરતી હતી એમાંથી, એ પાણી ટકવાના નથી. પણ જેને ભાવેન્દ્રિય ને જીતી એને દ્રવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય નો સંબંધ હું પછી ખોખું છે. તેથી સમ્યક દ્રષ્ટિને બંધ નથી અને નિર્જરા છે. એ આચાર્ય દેવે પણ એ વાત લીધી છે કે બંધ થતો નથી અને નિર્જરા થાય છે, એ એમને મૂળમાંથી લીધેલું છે. પછી એમને પરિગ્રહ પણ નથી, એ ગાથા એ કળશ આવે છે. જ્ઞાનીને પરિગ્રહ ભાવ પણ નથી, એમાં પણ એ જ વાત છે કે પરિગ્રહ નો સંયોગ હોવા છતાં પરિણામો છે, એ પરિણામો રંગાતા નથી. પરિણામ પરિગ્રહ સાથે પરિણામો રંગાતા નથી. ત્યાં એક કાપડનો દ્રષ્ટાંત આપ્યો છે, કાચા રંગનો, કાચો રંગ હોય કાપડનો જેમ નીકળી જાય એના જેવી વાત છે. પાકા રંગના રાગ દ્વેષ થતા નથી, ચીકણા કાચો રંગ છે, એ કઈ ટકશે નહીં. શૈલી બહુ સારી છે વાત કરવાની, જે બધી શૈલી છે બહુ ધ્યાત્મક પ્રધાન છે.